તારીખ 15/5/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 572 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 486
પત્રાંક 572 પાન 464 કમલાલભાઈ પ્રથમ તીવ્ર જ્ઞાન દશાનું વર્ણન કર્યું છે. તીવ્ર જ્ઞાન દશા એટલે મુનિ દશા, તીવ્ર જ્ઞાન દશા, ઉત્કૃષ્ટ જ્ઞાન દશા. સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રીજીને તીવ્ર જ્ઞાન દશા કહી છે. આ દશા શ્રેણીની દશા છે, એટલે કેવળ જ્ઞાન પ્રગટ થવાની તૈયારી છે. જેની સૌથી ઉદાસીન એટલે કે સર્વ પ્રકારના વિભાવોથી વિમુખ થઈ ગયા છે. પરિણામ ઉદાસીન થઈ ગયા છે એનો અર્થ કે વિમુખ થયા છે. 572 પત્ર છે, 454 પાનું. અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને ભજે, એકદમ શુદ્ધ પર્યાયો થવા લાગે. ગુણ શ્રેણી નિર્જરા, શુદ્ધિની વૃદ્ધિ, એવું સહજપણે આત્મા ભજે તેને શ્રીજીને તીવ્ર જ્ઞાન દશા કહી છે. જીનેન્દ્ર પરમાત્માએ એને તીવ્ર જ્ઞાન દશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધન મુક્ત થાય નહીં, મુક્ત દશાને ન પામે, એવી દશા પામ્યા વિના કોઈ જીવને મુક્ત દશા થાય એવું બને. એટલે એનો અર્થ એમ પણ થયો કે ભલે જ્ઞાન દશા હોય અને બહુ સારી જ્ઞાન દશા હોય તો પણ મુનિ દશામાં પણ ઉત્કૃષ્ટ પરિણામો થયા વિના કેવળ જ્ઞાન આદિ મુક્ત દશા ઉત્પન્ન થાય નહીં. જેમ કે ભરત ચક્રવર્તી હતા, જ્ઞાન દશા બહુ સારી હતી પણ કેવળ જ્ઞાન થવા અર્થે મુનિ દશા પૂર્વક કેવળ જ્ઞાન થયું. ભ્રષ્ટ દશામાં કોઈને ગમે તેવી સારી જ્ઞાન દશા હોય તો પણ મુક્ત દશા ન થઈ શકે. એવી દશા એવા વિના કોઈ પણ જીવ બંધન મુક્ત થાય નહીં એવો સિદ્ધાંત શ્રીજીને પ્રતિપાદન કર્યો છે. જે અખંડ સત્ય છે એવો જે સિદ્ધાંત પ્રતિપાદન કર્યો છે જીનેન્દ્ર પરમાત્માએ, એમાં મિનમેખ નથી. અથવા તો કોઈ જીવ જિનદીક્ષા અંગીકાર કરીને સર્વસંગ પરિત્યાગ કરે છે પણ જ્યાં સુધી અત્યંત શુદ્ધ નિજ પર્યાયનું પરિણામ ન થાય ત્યાં સુધી કોઈ દીક્ષા લેવાથી કોઈ જ્ઞાન મુક્ત દશા થઈ જાય એવું પણ બનતું નથી. કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે. એવી જે મુનિ દશા છે એનો વિચાર પણ કોઈક જીવ કરી શકે, એટલે કે જ્ઞાની કરી શકે. સામાન્ય મનુષ્યોને એવી દશાનો અંદાજ પણ આવે ને. અપૂર્વ અવસરમાં ઘણું વર્ણન કર્યું છે કે ગમે તે પ્રકાર થાય તો પણ માયા ન થાય, પ્રબળ સિદ્ધિ મળે તો પણ લોભ ન થાય. વંદે ચક્રી ચક્રવર્તી વંદે તો પણ માન નો થાય. અથવા જેટલી જેટલી વાતો કરી છે એથી પણ મુનિદશા ઘણી ગહન છે. એટલા માત્રથી મુનિદશાનું માપ નીકળતું નથી. એ માપ છે બધા દ્રષ્ટાંતના માપ છે, દ્રષ્ટાંતના માપ નથી. એ બધા દ્રષ્ટાંત મપાય છે ત્યાં આગળ. મુનિદશા ઘણી ગહન છે એટલા માટે એના ઉપરથી એક વિચાર આવ્યો કે સર્વજ્ઞ વિતરાગ જિનેન્દ્ર પરમાત્મા કેવળ જ્ઞાની છે, જેમને રાગયુક્ત કોઈ પ્રવૃત્તિ નથી, રાગની ચેષ્ટાવાળી કોઈ પ્રવૃત્તિ નથી, છતાં શા માટે જીવો ઓળખી શકતા નથી વિતરાગને, કે જેટલું પરિણમન ઉત્કૃષ્ટ છે એટલું સૂક્ષ્મ છે. જેમ આત્મા પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપે, આત્મા સૂક્ષ્મ સ્વભાવે છે, એમ એનું પરિપૂર્ણ શુદ્ધ પરિણમન પણ ઘણું સૂક્ષ્મ છે, એટલે ઓળખવું સહેલું નથી. પછી રહ્યું મુનિદશાનું પરિણમન, તો કે મુનિદશાનું પરિણમન પણ સૂક્ષ્મ છે, એ પણ કોઈક જ જીવથી એનો વિચાર થઈ શકવા યોગ્ય છે. ઓળખે વિચાર કરે એ પણ કોઈક જીવ કરી શકે એવું છે. પછી સમ્યક દ્રષ્ટિ, તો કે સમ્યક દ્રષ્ટિનું પરિણમન મુનિ જેટલું સૂક્ષ્મ નથી, પણ થોડી અટપટી દશા છે એને. બહારમાં એની રાગયુક્ત, રાગદ્વેષ મોહયુક્ત, ચારિત્ર મોહયુક્ત પરિણામ દેખાય છે, અને એ કારણને લીધે બાહ્યદૃષ્ટિ જીવોને એમાં શંકા પડે છે. અંતરદૃષ્ટિવાળા જ ઓળખી શકે છે, શંકા કરે છે એના ઉપર, એટલે સમ્યક દ્રષ્ટિ ઓળખાતા નથી. આમ સજીવની ત્રણ પ્રકાર હોવા છતાં ઉપર બે ગુણ સ્થાનવાળા મુનિદશાને કેવળ જ્ઞાનીના પરિણામ સૂક્ષ્મ છે, અને સમ્યક દ્રષ્ટિને મુનિમાં પણ બીજો કાંઈ વાંધો કાઢી શકાય એવું નથી. મિત્રાગી મુનિ છે, અત્યંત શાંત મુદ્રાવાળા છે, તો પણ ઓળખવા કઠણ છે, કેમ કે બહુ સૂક્ષ્મ પરિણામ છે. સમ્યક દ્રષ્ટિ ઓળખાય ખરા, પણ મારે બીજી વાત છે, એટલે એના ઉપર નજર જાય છે. સ્થૂળ ઉપર નજર પહેલાં જાય, સૂક્ષ્મ ઉપર પછી નજર જાય નહીં, એ સ્થિતિ થાય છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુનું પરિણમન એથી સ્થૂળ છે, અને નીચેના મધ્યમ કોટિના મુમુક્ષુને એ લઘોલઘનું પરિણમન છે, એટલે એને જલ્દી પકડાય છે, એટલે એને જલ્દી નિમિત્ત થાય છે. આમ ઉપરના કરતાં નીચેવાળાનું નિમિત્તત્વ જલ્દી કામ કરી જાય છે. એનું કારણ એ છે કે એની ભૂમિકાને સીધો સંબંધ ઉપરની ભૂમિકા સાથે છે, એટલે એના પ્રયોજનનો વિષય એને તરત જ જોવા, અને એને પોતાને પણ એની અસર ઘણી આવે છે, બહુ સારી અસર આવે છે. તો આના ઉપરથી વિચાર લીધો, એટલે સત્સંગમાં ઉત્કૃષ્ટ મુમુક્ષુ સામાન્ય મુમુક્ષુને વિશેષ પ્રકારે સત્સંગ યોગ્ય છે. કોઈ જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે, કેમ કે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે. તો તે પ્રવૃત્તિ કેવી કરી છે? અત્યંત અજ્ઞાન દશાએ કરી છે, એટલે મુનિદશાનો અંદાજ આવવો મુશ્કેલ છે કે આવું થઈ શકે. એક ક્ષણની અંદર શુદ્ધો ઉપયોગ આવે અને ચૈતન્ય ગોળો છૂટો પડી જાય, કેવી રીતે થતું હશે? સહેજે સહેજે ખાતા ખાતા શુદ્ધો ઉપયોગમાં આવી જાય, ઊંડા અંદરમાં ઉતરી જાય, શાસ્ત્ર લખતા લખતા શુદ્ધો ઉપયોગ થઈ જાય, ચાલતા ચાલતા શુદ્ધો ઉપયોગ થઈ જાય. થઈ શકે, પરીક્ષા થઈ શકવા યોગ્ય છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને પરીક્ષા થઈ શકવાની, સામાન્ય મુમુક્ષુને તો કદાચ એટલો બધો ખ્યાલ ન પણ પડે એવું બનવા યોગ્ય છે. હા, એને એને થોડો ખ્યાલ આવે, એને ખ્યાલ આવવાનો સંભવ છે. પૂર્ણતાના લક્ષવાળાને ખ્યાલ આવવાનો સંભવ ખરો. એમાં શું છે કે એ દ્રવ્યલિંગી પણ એવો હોવો જોઈએ કે હજી એને પૂર્ણતાનું લક્ષણ નથી હોય, નહીંતર એનો એટલે એનો ટોન ન આવે એની અંદર. જે શીઘ્ર પામવાની વૃત્તિ છે કે અત્યારે ને અત્યારે અત્યારે અભી અભી કામ કરી લેવું છે, એ પૂર્ણતાના લક્ષમાં આવે છે. એ ત્વરાથી કામ કરવાનો જે વિષય છે, કોઈક જીવથી એવી તીવ્ર જ્ઞાન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે, કેમ કે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે. એટલે અજ્ઞાનપણાના સંસ્કાર ઘણા દ્રઢ છે, ગાઢ છે, અને આ તીવ્ર જ્ઞાન દશાનો વિષય વિચાર કરવાની કેપેસિટી હજી આવી નથી. તે પ્રવૃત્તિ અજ્ઞાન દશાની, અત્યંત અજ્ઞાન દશાની પ્રવૃત્તિ એકદમ અસાર સમજાય, તેની નિવૃત્તિ સૂજે એમ બનવું બહુ કઠણ છે. શું એવી જે અજ્ઞાન દશા છે એ તદ્દન અસત્ય છે, જૂઠ છે. અસત્ય છે એટલે જૂઠ છે, વૃથા છે, મિથ્યા છે, અસાર છે એટલે એમાં કાંઈ સાર નથી, થોડું પણ કામનું નથી, જરાય કામનું નથી. ખાસ કરીને અત્યંત અજ્ઞાન દશા એટલે શું થયું છે કે પરમા સ્વપણું અત્યંતપણે કર્યું છે, એકત્વ અને પોતાપણું એટલું બધું કર્યું છે કે એના સંસ્કારને લઈને એ પોતાપણું કરવું એ સાવ ખોટું છે, સાવ અસત્ય છે એટલે સાવ ખોટું છે. શું અને એમાં કાંઈ સાર નથી, કાંઈ લાભ થવાનો નથી, એવી પ્રવૃત્તિ અને એમાં એનાથી એકદમ નિવૃત્ત થઈ જવું જોઈએ, તેનો નાશ કરી નાખવો જોઈએ એવા અજ્ઞાનનો, એવું સૂજે એમ બનવું બહુ કઠણ છે. હા, ગ્રહિતમાં તો ન પણ આવે ને, અગ્રહિતમાં રહીએ તો પણ અત્યંત જેને આ સંસ્કાર છે અગ્રહિતના, કેમ કે નિગોદમાં એ સંસ્કાર છે. ગ્રહિતના સંસ્કાર તો મનુષ્યમાં આવીને કરે, પણ અગ્રહિતના સંસ્કાર તો ઘણા દ્રઢ છે, એટલે પોતાના પરિણામને જુએ તો એને એકત્વ બુદ્ધિ, પોતાપણું, સુખ બુદ્ધિ, આધાર બુદ્ધિ એટલી બધી દ્રઢ છે કે એકદમ ખોટું છે ને અસાર છે, અને આ એકદમ આનો નાશ કરી નાખવો જોઈએ, શીઘ્રપણે એનો નાશ કરી નાખવો જોઈએ, એવું સૂજવું બહુ કઠણ છે, સહેલું નથી. બસો ઓગણસિત્તેર ઓગણત્રીસ. પાનું 278. અનંતકાળથી જીવને અસત વાસનાનો અભ્યાસ છે. અસત એટલે પોતામાં નથી, સતમાં નથી તે અસત, સ્વસતમાં નથી તે અસત, એટલે પૂદગળ અને રાગાદી પરિણામો, વિભાવ પરિણામો એનો અભ્યાસ છે. એમાં એનો અભ્યાસ છે એટલે એમાં પોતાપણાનો અભ્યાસ છે. હું એવો છું, હું રાગી છું, હું શરીરધારી છું, એવા પરિણામની પ્રેક્ટિસ છે. અભ્યાસ એટલે પ્રેક્ટિસ છે, ઊંધી પ્રેક્ટિસ. એમાં એકદમ સત્સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. તો આત્માના સંસ્કાર, સત એટલે આત્માના સંસ્કાર, એમાં એકદમ સ્થિર થતા નથી. વાત સાંભળે પણ જલ્દી એ વાત સ્થિર થતી, અંદર પરિણામમાં આવતી નથી. દ્રષ્ટાંત આપ્યો છે, જેમ મલિન દર્પણને વિષય યથાયોગ્ય પ્રતિબિંબ દર્શન થઈ શકતું નથી, તેમ અસતવાસનાવાળા ચિત્તને વિશે પણ સત્સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી. ક્વચિત અંશે થાય છે, થોડોક જીવ પલળે છે, તો ત્યાં પાછો જીવ અનંતકાળનો જે મિથ્યા અભ્યાસ છે તેના વિકલ્પમાં પડી જાય છે, વળી પાછો પડે છે. જરાક આગળ વધે વળી પાછો, કાચી ભૂમિકા છે ત્યાં સુધી ચડાવ ઉતાર બહુ આવે. એટલે એક પછી અંશના સતના અંશો પર આવરણ આવે છે. તો મુમુક્ષુની ભૂમિકામાં તેથી સત્સંબંધી સંસ્કારોની દ્રઢતા થવા અર્થે સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરવી, પહેલા લોકસંજ્ઞા તોડવી કે મારે અને સમાજને કાંઈ લેવા દેવા નથી. સમાજ સમાજનું જાણે, મારે મારા આત્મકલ્યાણ હારે સીધો સંબંધ છે. સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. પોતાને લાભ થાય એવા સત્સંગમાં જવું, અને એ જ સત્સંગ કરતા લોકો ટીકા ટિપ્પણી કરે તો જરા પણ ગણકારવું નહીં. આમ સીધી વાત છે. લોકલજ્જા તો મોટા કારણોમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. કોઈ મોટું કારણ હાથમાં આવે તો લોકો આમ કહેશે એમ જેમ કે એમ, પણ આપણે હવે આ પોસાય એવું નથી. બે દિવસ લોકો બોલી લે છે, હું કે એ વખતે સમાધાન શું કરે? બે ચાર દિવસ લોકો બોલશે, હું પછી વાત કોઠે પડી જશે, પણ આપણા તો આ નુકસાન સહન થાય એવું નથી. એવું મોટું કારણ કોઈ આવે તો લોકલજાને અભિરાય ચડાવે છે કે નહીં ચડાવતા? હે, લોકલજ્જા તો કોઈ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. સામાન્ય રીતે સત્સંગનો લોક સમુદાયમાં તિરસ્કાર નથી, ત્યારે એવું કાંઈ નથી કે સત્સંગ કરે છે એટલે કોઈ ખરાબ કામ કરે છે. એવી રીતે કોઈ ખરાબ કામનો તિરસ્કાર હોય એવી રીતે સત્સંગનો કોઈ તિરસ્કાર નથી. પણ સંપ્રદાય બુદ્ધિને લીધે વિરોધ કરનારા વિરોધ કરે. જેથી લજ્જા દુઃખદાયક થતી નથી, માત્ર ચિત્તને વિશે સત્સંગના લાભનો વિચાર કરી નિરંતર અભ્યાસ રાખવો. મને શું લાભ થશે સત્સંગથી એનો વિચાર કરી અને સત્સંગ કરવો તો પરમાર્થને વિશે દ્રઢતા થાય, આત્મકલ્યાણની દ્રઢતા થાય. ઉપરની વાત થોડી લાગુ પડે. હા હા, શરણે જવાનો ભાવ બી પાત્રતા છે, અને પાત્રતા આવવી પણ જોઈએ. જેવી પાત્રતા આવવી જોઈએ, આણાએ ધવો ને આણાએ ધમ્મો ને આણાએ તવો. મારે એમની આજ્ઞામાં રહેવું છે અને મારા ઈચ્છા પ્રમાણે કાંઈ કરવું નથી, એ પાત્રતાવાળાને હોય છે. 105માં છે ને, 105 નંબરનો પત્ર છે, સત્પુરુષના ચરણનો ઈચ્છક, મહાવીર ભગવાન મહાવીરના ઉપદેશનો પાત્ર કોણ? કે સત્પુરુષના ચરણનો ઈચ્છુક. એવી ઈચ્છા છે એ પાત્રતા બતાવે છે, એ પણ પાત્રતા જ બતાવે છે, એ ભાવ પાત્રતા આવે છે. માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવાનું ભક્તિ માર્ગ જીને નિરૂપણ કર્યો છે. શું છે કે જીવને અજ્ઞાન દશા મટવી કઠણ છે, મોળી પડવી પણ કઠણ છે, માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવાનું ભક્તિ માર્ગ જીને નિરૂપણ કર્યો છે. આ ભગવાને આ માર્ગ નિરૂપણ કર્યો છે, હું કહું છું એમ નથી, ભગવાને આ માર્ગ નિરૂપણ કર્યો છે, આજ્ઞા કરી છે. સમયસારમાં ચોથી ગાથામાં આવે છે કે અનાદિ કામ ભોગ બંધનની કથા સાંભળી છે, પણ પરથી જુદા એકત્વની કથા, આત્માની કથા સાંભળી નથી. કેમ સાંભળી નથી, અથવા એના સંસ્કાર કેમ પડ્યા નથી, કે એણે એવા જ્ઞાનીનો સત્સંગ કર્યો નથી ને એની સેવા કરી નથી, બે વાત લીધી છે. એનો સંગ કર્યો નથી ને સેવા કરી નથી, એ ચોથી ગાથાની ટીકામાં એવી વાત લીધી છે. તો બધા શાસ્ત્રોમાં ક્યાંક ક્યાંક તો એ વાત આવ્યા વગર રહેતી નથી. જીવને પાછા વળવા માટે જ્ઞાની પુરુષના આશ્રયરૂપ ભક્તિ માર્ગ છે, એ સારામાં સારું, સહેલામાં સહેલું અને સારામાં સારું સાધન છે. આપણે તો એમ કહે છે ને કે ભાઈ સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા, સસ્તું ભાડું એટલે ખર્ચ લાગે ઓછો ને સિદ્ધપુર જવાય, એમાં જ્ઞાની પુરુષના આશ્રયરૂપ ભક્તિ માર્ગ છે, એમાં ખર્ચ જાજો નથી. શાસ્ત્રની અંદર શાસ્ત્ર જ્ઞાન મેળવવું હોય તો પરસેવો ઉતરી જાય, એ જ્ઞાનનો વ્યાયામ એટલો બધો કરવો પડે, અને એમાં ક્યાં ભૂલે નહીં એને ખબર પડે નહીં. આમાં ભૂલવાની જગ્યા ઓછી છે. માથે ધારી લીધા પછી એને ક્યાંક આડો અવડો પગ પડે તો પણ એને બચાવી લઈએ, પણ એમ નથી જવાનું, એ દિશામાં નથી હાલવાનું. જરાક આ દિશામાં હાલતું આગો આડો અવળો ઊભો આડો ઊભો થામ હતો હા લઈ જાય, આંગળી પકડીને કાંડું પકડીને લઈ જાય. શું શોખ વધારે હોય તો શું કરું, પ્રશ્ન હરકો ચોખ્ખો કરું. હા તો સોક્ષમ એક શક્તિ છે જ્ઞાનની, એને આત્મકલ્યાણની દિશામાં સ્વલક્ષી સોક્ષમનો પ્રયોગ કરે. સ્વલક્ષી સોક્ષમ છે એ પોતાના આત્મકલ્યાણમાં વધારે ઉપયોગી થાય, તો પોતાની શક્તિનો સદુપયોગ કેમ કરવો એ વિચારવાનું છે. હે પાત્રતા કેળવી, પાત્રતા વિના સત્પુરુષ ઓળખાશે પણ માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવાનું ભક્તિ માર્ગ જીને નિરૂપણ કર્યો છે કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાન દશા ઉત્પન્ન થાય. મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવો હોય સહેલાઈથી તો જીનેન્દ્ર પરમાત્માએ આ માર્ગ બતાવેલો છે. હું બતાવું છું એમ કીધું, જીનેન્દ્ર પરમાત્માએ આ માર્ગ બતાવેલો છે. અને આપણે કોઈ શાસ્ત્રો વાંચીને કંઈ સાર કાઢ્યો હોય અથવા જેટલા શાસ્ત્રો વાંચ્યા હશે એના કરતાં કૃપાળુ દેવનું શાસ્ત્ર અધ્યયન અને સાર કાઢવાની શક્તિ પણ વિશેષ હતી. એટલે શ્રીજીને આમ કહ્યું છે એ વાત એમણે ભગવાનના નામે જે કરી છે એ યથાર્થ કરી છે, અધરથી કરેલી નથી. મિત્રમણી ઘણા એમ કહે છે ભાઈ આ તો શ્રીમદ આમ કહે છે, શું બીજા જ્ઞાની ક્યાં આમ કહે છે, શું એવી રીતે ઘણા લઈ જાય છે. ભાઈ એમણે કીધું છે એ જીનેન્દ્ર પરમાત્માના તો નામ લઈને કહે છે, હું કહું છું એમ ક્યાં કહે છે, જીનેન્દ્ર પરમાત્માએ આમ કીધું છે અને એ એમને એમ કહેતા નથી. એમણે એટલા શાસ્ત્રો વાંચ્યા છે અને ભૂતકાળમાં મહાવીર ભગવાનનો પણ પરિચય એમને થઈ ગયો છે, એટલે ભગવાને કહ્યું છે એમ કહે છે એ બહુ સમજીને કહે છે, એ બહુ હળવશથી લેવા જેવું નથી. આ તો એ કહે છે ને એ નથી કહેતા, જીનેન્દ્ર એમ કહે છે એમ લેવાનું છે. અથવા અનંત જીનેન્દ્રોએ એમ કહ્યું છે, અનંત જ્ઞાનીઓએ પણ એમ કહ્યું છે. સુલભપણે જ્ઞાન દશા પ્રાપ્ત કરવી હોય તો જ્ઞાની પુરુષનો આશ્રય કરવાનો ભક્તિ માર્ગ અંગીકાર કરવો. હા, ભગવાનનું નામ લીધું એટલા માટે. જ્ઞાની પુરુષના ચરણને વિશે મન સ્થાપ્યા વિના એ ભક્તિ માર્ગ સિદ્ધ થતો નથી, એટલે પ્રાપ્ત થતો નથી. સિદ્ધિ એટલે પ્રાપ્તિ. જ્ઞાની પુરુષના ચરણ વિશે મન સ્થાપ્યા વિના, મનને અહીંયા બાંધી દેવું એમ કે છે, મનનો બીજો ઉપયોગ કરવો નહીં, એ વિના એ પ્રકારનો આશ્રય કરવાનું ભક્તિ માર્ગ. શું એ ભક્તિ માર્ગ એટલે કેવો? આશ્રય કરવાનું ભક્તિ માર્ગ. ખાલી ભક્તિ નહીં, આશ્રય કરવામાં શું છે? પોતાના બધા સ્વછંદ મૂકી દે છે, આપ કયો એ પ્રમાણે આગળ હાલવું છે. હવે આમાં અમારું કાંઈ દાપણ અમારે કરવાનું નથી, એટલે બચી જાય, સ્વછંદથી બચી જાય. સ્વછંદથી પણ બચી જાય અને પ્રતિબંધથી પણ બચી જાય. પરિભ્રમણના બે કારણો છે, સ્વછંદ અને પ્રતિબંધ. નહીં, મનને ત્યાં બાંધી દેવું. તો ખરી વાત એ છે કે જેને જ્ઞાની પુરુષના યોગથી કેટલો આત્મલાભ થાય ખબર પડે, એનું મન પછી ત્યાં જ રહે, બીજે જાય જ નહીં. એનું મન બીજે જાય જ નહીં. આ એક બહુ સ્વાભાવિક છે. જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. તમને કેટલા જિનાગમ વાંચ્યા હશે? આપણે એમ કંઈક, પણ અમને તો કાંઈ આવું દેખાણું નહીં, પણ તમે વાંચ્યા છે એના કરતાં એને કહેનારે વધારે વાંચ્યા છે. ઠેકાણે ઠેકાણે લખ્યું છે, ફરી ફરીને કીધું છે. જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞાનું આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. જોકે જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, બહુ શરૂઆતમાં એ કઠણ પડે છે. પણ ખબર પડી ગઈ કે આશ્રય કરવાનું ભક્તિ માર્ગ છે, એનાથી જ્ઞાન દશા આવી સુગમ થઈ જવાની છે, પછી વાંધો નહીં આવે. જ્યાં સુધી એ વાતની સૂજ ન આવે ત્યાં સુધી આ મન પણ જ્ઞાની પુરુષના ચરણમાં જવાને બદલે ઈધર ઉધર ગયા વિના રે નહીં. એ પણ ચંચળ ઘણું છે, મન પણ ચંચળ ઘણું છે. એ ચંચળ મનને આત્મામાં લઈ જવા પહેલાં એને જ્ઞાની પુરુષના ચરણમાં લઈ જવું પડે, પછી આત્મામાં આવે. કેવા છે જ્ઞાની પુરુષ? કે આત્મારૂપ જેની દશા છે એવા જ્ઞાની પુરુષ છે. મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ છે એવા જ્ઞાની પુરુષના ચરણમાં મન સ્થપાય તો એ ઉધર ઉધર જતું મટે. નહીતર મનને બાંધવું એ કાંઈ સહેલી વાત નથી. વિષય બદલે છે, જુઓ. મન ચારેકોર ભ્રમા કરે છે, એને કહે છે કે જો આ એક ઠેકાણું છે. તને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, સહેલાઈથી સુગમપણે જ્ઞાન દશા મળે એવું આ એક ઠેકાણું છે. તને લાભ દેખાય તો આકર્ષણ થયા વિના રહેશે નહીં. જ્યાં લાભ દેખાય, જ્યાં સુખ પ્રાપ્તિની આશા અને અપેક્ષા પૂરી થશે એમ ખબર પડે, ત્યાં પરિણામ ખેંચાયા વિના રહે નહીં. સીધી વાત છે. મૂર્તિમાન મોક્ષ છે. મૂર્તિમાન મોક્ષે એ લીધું છે 249માં. મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ છે. કેટલા શબ્દો વાપર્યા છે. આત્મજ્ઞાન સ્વરૂપ છે, ઘણા શબ્દો વાપર્યા છે. નાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, કેમ કે મનને ભટકવાની ટેવ પડી છે, એટલે એક ઠેકાણે બંધાવવું એને પહેલા ફાવતો નથી અને કઠણ પડે છે. પણ ક્યારે મન સ્થપાય તો પછી કેવી રીતે સ્થપાય, કે વચનની અપૂર્વતાથી, નાની પુરુષના વચનમાં અપૂર્વતા ભાસે. તો કેવી અપૂર્વતા ભાસે કે જાણે દિવ્ય ધ્વનિ ખરતી હોય એવું લાગે. સદમસ્ત નથી બોલતા તો કોઈ દિવ્ય પુરુષ દિવ્ય ધ્વનિ વરસાવે છે એવી અપૂર્વતા ભાસે. તે વચનનો વિચાર કરવાથી, દ્રષ્ટિએ જોવાથી મનનું સ્થાપન થવું પણ સુલભ થાય છે. જે મન ન બંધાય એ મન બંધાવવું પણ સુલભ થાય છે. પણ આટલા પ્રકારમાં આવવું જોઈએ. એ દ્રષ્ટિએ આ પત્રમાં બહુ સરસ વાત આવી છે. આ વાત છે બહુ મુદ્દાની આવી છે. અહીંથી સીધા પકડાવી છે, તારે જ્ઞાન દશા પ્રાપ્ત કરવી છે ને, એનું સહેલામાં સહેલું સાધન જ્ઞાની પુરુષના આશ્રય કરવાનું. ભક્તિ આશ્રય ક્યારે થાય કે મન સ્થાપી દેવાય, તો મન કે સ્થાપી દેવાય કે એમના વચનની અપૂર્વતા, વચનનો વિચાર અને અપૂર્વ દ્રષ્ટિ એમને જોવાથી. આત્મજ્ઞાનની સીધી લિંક બેસાડી છે. જો આટલું થાય તો આખી પરિણમનની લાઈન બદલાઈ જાય. આખી લાઈન આડે અવડે જવાની કાંઈ જરૂર નથી. આટલું જો પોતાના પ્રયોજનનું પકડાઈ જાય તો આડે અવડે જવાની કાંઈ જરૂર નથી. નહીતર શાસ્ત્રો વાંચી વાંચીને પછી ખૂબ મોટી ઊભી થશે. મને ખબર છે, હું જાણું છું. નાની પ્રત્યે અપૂર્વ દ્રષ્ટિ જોવાથી કેવી વાત છે. અનંતકાળથી આ જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. અનંતકાળમાં અનંતવાર જ્ઞાની અને અનંતવાર જિનેન્દ્ર પરમાત્માના સમોસરણનો યોગ થયો, જ્ઞાનીનો યોગ થયો, મહાન મુનિઓ અને આચાર્યનો યોગ થયો, પણ આ જીવે અપૂર્વ દ્રષ્ટિથી જોયું નથી. અપૂર્વ દ્રષ્ટિથી ક્યારે જોવે, કે હવે હું મુકીશ નહીં પીછે લાગ સત્પુરુષ કો તો સબ બંધન તોડ. હવે હું પીછો છોડીશ નહીં અને મારા તરવા માટેનું હવે જે મને કારણ મળ્યું છે એ કારણનો બરાબર લાભ લઈ લઈશ. હવે મુકીશ નહીં, મારા માટે જ આ યોગ છે એમનો. હા, મારે માટે જ જન્મ છે. ગુરુદેવને ઘણા કહેતા હું, ગુરુદેવ ક્યારેક એવું બોલતા કે ભાઈ વખાના મારે આવી ગયા છે. વખા એટલે વખત, વખત એટલે કે બહુ ખરાબ પીરિયડ આવે ને એને કાઠિયાવાડી ભાષામાં વખો કે, વખત ને વખો કે. હું બહુ મારો ખરાબ પીરિયડ, એમાં મારો આ ખરાબ પીરિયડ છે. શું કે અમે તો મહાવિદ્યમાં હતા, અહીંયા તો ધર્મ દારિદ્ર્ય કેટલું છે, આવું પરમ સત્ય પોકારીને કહે છે તો સંપ્રદાયવાળા વિરોધ કરે, અન્ય મતી નથી કરતા, જૈન કે જૈન લોકો જ વિરોધ કરવા માંડે. એવો ખરાબ કાળ છે અત્યારે. તો કે આ અહીંયા તો અમે વખાના મારા આવ્યા. તો કે સાહેબ આપ ભલે ગમે એમ કહો, અમારા માટે તો આપે જન્મ લીધો એવું અમને લાગે છે, એમ ઘણા કહેતા. હો, આવા પુરુષનો યોગ ક્યાંથી થાય? અમારા માટે ચોથો કાળ છે અને અમારા માટે સોનગઢ એ મહાવિદ્ય ક્ષેત્ર છે, એમ ચર્ચા ચાલતી ત્યાં અંદરૂન બધા એવી રીતે ચર્ચા કરતા. ભાઈ આપણા માટે તો ચોથા કાળ કરતા સારો કાળ છે અને મહાવિદ્ય ક્ષેત્ર કરતા સારું ક્ષેત્ર છે, આપણે સમજીને આગળ હાલો ને. પણ આડે અવળે જોવે તો તકલીફ થાય, એક ધારો પોતાના આત્મકલ્યાણ, એક લક્ષને એક નિષ્ઠા રાખે તો વાંધો આવે નહીં. આડું અવળું જો તો થઈ રહ્યું. કેટલામો છે? હે, 493. ઘણી ઘણી વાતો લખતા ગયા છે. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ, પાનું 395 છેલ્લો પેરેગ્રાફ, જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણ અર્થે કહી છે. સદગુરુને લેવા જરૂર નથી, કે અપેક્ષા નથી. જે ભક્તિ પ્રાપ્ત થવા કે સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, શરીરની ચેષ્ટાને વિશે નહીં પણ આત્માની ચેષ્ટા, અંતર પુરુષાર્થને જોવે છે, અંતરાત્મ વૃત્તિનું દર્શન કરે છે, એમની ચેષ્ટા ત્યાં છે, એમાં સાવધાન છે. અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થાય, આત્માની ચેષ્ટા જોવે તો અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થાય અને અન્ય સ્વચ્છંદ મટે અને પોતાનો સ્વચ્છંદ મટી જાય, સહેજે એના ચરણમાં મન સ્થપાઈ જાય અને સહેજે આત્મબોધ થાય, આત્મજ્ઞાન સહેજે સહેજે પ્રગટ. એક સત્પુરુષના ઓળખાણપૂર્વક દર્શન કરે એટલે આત્મજ્ઞાન સહેજે ઉત્પન્ન થવાને એનું બીજ રોપાઈ જાય, આત્મજ્ઞાનનું બીજ રોપાઈ જાય. એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને, એવી કોઈ ભક્તિ કરે તો એ ભક્તિને પણ અમે નમસ્કાર કરીએ છીએ અને તેવા સત્પુરુષોને પણ ફરી ફરીને ત્રણેય ત્રિકાળ નમસ્કાર. હે, ભક્તિ કરનારને નમસ્કાર કર્યા છે, એની ભક્તિની પર્યાયને નમસ્કાર કર્યા છે, ભક્તિવાનને પણ નમસ્કાર કર્યા છે. તો પછી સત્પુરુષને તો કરે એમાં ક્યાં સવાલ છે? સત્પુરુષ થઈને સત્પુરુષને નમસ્કાર કરે છે, આમ છે. સમજે તો કુંડામાં રતન છે, ચોથા કાળમાં સમુદ્રમાં રતન કહેવાય છે, અહીંયા કુંડામાં રતન છે. જો સૌ હાલે તો ઉપરનો પેરેગ્રાફ ને, આત્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપ જેના પ્રતિકરણ છે, એ જ વાત છે. એમ છતાં જેને અન્ય વિશે જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો, એટલે ઉપરનાનો ઉપરનો, ઉપરનો નહીં પણ ઉપરનાનો ઉપરનો, જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાનો ઉપદેશ કયો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને, આ વાત બહુ સરસ હતી, તેમની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તંભવામાં, નિત્ય અને નિરંતર બે શબ્દ લીધા, કેટલો ભક્તિભાવ આવ્યો કે એમના, એમની નિષ્કારણ કરુણાની સ્તુતિ કરવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. એ રાગ નથી, કે નહીં એ દર્શન મોહને મટાડે છે, એ પ્રકારનો આ ભાવ છે એ દર્શન મોહને ગાળે છે એમ કહેવું છે. શું એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. કેવી ભક્તિ કરી છે સત્પુરુષોને, બહુ ભક્તિ કરી છે. આ ચાર નમસ્કાર વચનોમાં તો બહુ જ ભક્તિ કરી છે. એ દર્શન મોહને ગાળનારા પરિણામો છે એવા જે મહાપુરુષો પ્રત્યેના અત્યંત ભક્તિભાવના પરિણામો છે, એ દર્શન મોહનો અભાવ રહિત થયેલા પુરુષો છે એટલે એ દર્શન મોહને ગાળનારા છે. એટલા માટે એ દર્શન મોહને ગાળનારા છે. એકવાર દર્શન મોહ ગળે તો અભાવ થવાની સ્થિતિ, ઉપશમ થવાની સ્થિતિ આવે ને ઉપશમ સમ્યક દર્શન પ્રગટે. હજી તો દર્શનમાં કઈ રીતે માંદો પડીને નબળો પડી જાય એ ખ્યાલ ન હોય અને શાસ્ત્ર વાંચ્યા કરે તો શું કામ આવે. દર્શનમાં ઉપર તો ધ્યાન રાખ. હા, સામાયિકના પાઠમાં આપણે લીધેલા છે. ઘણા વર્ષ પહેલા સોનગઢમાં સામાયિક પાઠનું પુસ્તક નવું સ્વરૂપ બનાવ્યું, એમાં આ છો આ વચનામૃતો લીધા છે, નમસ્કાર વચનો લીધા છે. શરૂ શરૂમાં તો કૃપાળુદેવનું સ્વરૂપ ઘણું ચાલ વિશેષ હતું આપણે ત્યાં, પછી થોડો ફેરફાર થવા લાગ્યો. શરૂઆતમાં તો બહુ હતું, ગુરુદેવ પણ ઘણો કહેતા. પછી જાજા બુદ્ધિવાળા માણસો આવી ગયા, કૃપાળુદેવ ઉપર સર્ટિફિકેટ કરવા માંડ્યા, કૃપાળુદેવનું જજમેન્ટ લખે ક્યાં ભૂલ કરી છે આપણે એ ગોતો, આમાં ભૂલ ક્યાં કરી છે એ અત્યંત સ્વચ્છંદના પરિણામો છે. નાની પુરુષને ભૂલ જોવાની વૃત્તિ એ તીવ્ર સ્વચ્છંદના પરિણામો છે. નાની પ્રત્યે અપૂર્વ દ્રષ્ટિથી જોવાથી મનનું સ્થાપન થવું સુલભ થાય છે. યોગ્યતાવાળાનું કામ છે, પાત્રતાવાળાનું કામ છે. બુદ્ધિવાળાને તો બેનશ્રી લીધું છે વચનામૃતમાં કે ક્ષોભસમથી નહીં પમાય, શાસ્ત્રના ક્ષોભસમથી નહીં પમાય, પાત્રતાથી પામીશ. સુખું લીખું છે તો એ તો પાત્રતાનું મહત્વ આપ્યું જ છે ને ક્ષોભસમ કરતા. નાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચ વિષયાદિ દોષો છે. પંચેન્દ્રિયના વિષયમાં આ જીવને રસ તીવ્ર પડે તો એ નાની પુરુષનો આશ્રય કરવો, આશ્રય કરવાનું ભક્તિ, એમના ચરણમાં મન સ્થાપવું એ કઠણ પડશે. કેમ કે બે વિરુદ્ધ વાત છે. એટલે જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા એટલે અવરોધ કરનારા. વિરોધ કરનારાનો અર્થ શું લેવો? અવરોધ કરનારા પંચ વિષયાદિ દોષો છે. એટલે પાંચ ઇન્દ્રિયના વિષયો છે એ નહીં, એ વિષયોમાં રસ છે એ દોષ છે. પોતાનો જે રસ છે એ દોષ છે. તે દોષ થવાના સાધનથી એટલે વિષયોથી જેમ બને તેમ દૂર રહેવું. ઘરમાં ટીવી હોય તો ચાલુ કરવાનું મન થાય કે ન થાય, પણ હવે તારે દૂર રહેવું હોય તો કઈ તને ટીવી પરાણે ખેંચતું નથી. જેમ બને તેમ દૂર રહેવું, કેવું ભાવથી દૂર રહેવું, ઉદાસીન, પોતે રસ લેવો. કમજોર એટલે હાલતા ઇન્ફેક્શન લાગી જાય એવી છે પરિસ્થિતિ. જેમ તાજા જન્મેલા બાળકને જરાક પણ ઇન્ફેક્શન લાગતા વાર લાગતી નથી, કોઈક રોગિષ્ટ માણસ એની પાસે ને રમાડે ને તો એને એને રોગ લાગુ પડી જાય છે, તો ચેપ લાગે, કેમ કે એની જે રોગ પ્રતિરોધ કરવાની શક્તિ છે, રેઝિસ્ટન્સ પાવર, એ બહુ નબળો હોય છે બાળકનો અને વૃદ્ધનો, એટલે એને તરત ઇન્ફેક્શન લાગે. એમ સામાન્ય મુમુક્ષુ નવા જન્મેલા બાળક જેવો છે, એ જરાક આડવા ઊભો થાય ત્યાં એને નવું ઇન્ફેક્શન લાગી જાય. ક્યારે લાગી જાય ને કેવું લાગી જાય એને પોતાને ભાન રહે નહીં. હરકૃષ્ણદાસ 12 ફૂટ દૂર રાખ્યા હતા આપણા પ્રવીણભાઈ બેંગ્લોર વાળાના દીકરા, હૈદરાબાદ વાળા રાજેશભાઈ ના બને વિશે. તમારે બાર તમારા બુટ ચંપલ બહાર રાખો, સ્ટરીલાઈઝ કરેલા સ્લીપર પહેરીને અંદર જાઓ, પછી ઓલો મુમતી બાંધે સ્થાનકવાસીમાં, એમ ના કાઢે પટ્ટી બાંધી દો, શ્વાસોશ્વાસ બે જગ્યાએથી નીકળે, નાક અને મોં વડેથી, તમારા શ્વાસોશ્વાસ એને લાગી જાય. પછી એટલું કર્યા પછી 12 ફૂટ દૂર રહીને વાતચીત કરો, અને એને પણ આગળ લગાડી દીધેલું, બે જણા સામે એમ લગાડ્યું, વચ્ચે અંતર રાખવાનું, કાયદેસર જરા એમાં ફેરફાર કરવાનો, ને જોખમ લેવાનું મિત્ર, જિંદગીનું જોખમ. ત્યાં એક જિંદગીના જોખમ માટે ડાક્ટરને હારે સરેન્ડર થઈ જાય, ડાક્ટર પાસે સરેન્ડર થાય છે કે નહીં? તો અહીંયા અનંત મરણ બતાવવા, અનંત જિંદગી બચાવવા માટે જ્ઞાને આગળ સરેન્ડર થવું જોઈએ, બીજો કોઈ ઉપાય નથી. એ ડાક્ટર જ છે ને, સદગુરુ વૈદ્ય સુજાણ, એ ડાક્ટર, ઓલા શરીરના ડાક્ટર છે, આ આત્માના ડાક્ટર છે. બીજા પણ છે શું, પણ આ તો સામાન્ય મુમુક્ષુને શું હોય છે, કોઈને ખાવાનો રસ, કોઈને ટીવી જોવાનો રસ, એમ જુદો જુદે 5 ઇન્દ્રિયના રસમાં તીવ્રતા હોય છે, કોઈને બધાનો તો કોઈને કોઈ કોઈ એક બેનો પણ તીવ્રતા હોય છે. એ રસને કારણે જ્ઞાની પુરુષના ચરણમાં આવવું એને કઠણ થઈ પડે છે. આવી શકે નહીં, સમીપ આવી શકે, ઉધરથી ચાલે, દૂર દૂર ચાલે, નજીક આવે, સમીપ વાસી ન થઈ શકે, અંતેવાસી થઈને રહેવું જોઈએ. એના બદલે ઓગે ઓગે આગો આગો ફેર્યા કરે, ઓગે ઓગે ફરે ને આગો આગો ફરે, એથી કાંઈ એવી રીતે તરવાના સાધનમાં તો કાંઈ કામ આવે નહીં. બીજા અવરોધક કારણોની અંદર વિચારીએ તો મુખ્ય તો સ્વચ્છંદ છે, સૌથી મોટું કારણ તો સ્વચ્છંદ છે, અને ચારેય પ્રકારના પ્રતિબંધ પણ છે. એ 5 કારણો છે, અને ઓળખાણ ન થાય અને ભક્તિની ન્યૂનતા રહે, પરમેશ્વર બુદ્ધિ ન આવે, એ 5મો પ્રતિબંધ છે. એ પણ પ્રતિબંધ છે 5મો. અને ક્ષેત્ર એવી રીતે, હું તો માનું છું, હું તો યથાશક્તિ ભક્તિ તો કરું જ છું, પણ એને પોતાનું પરમ નથી, પરમ વિનય આવ્યો નથી, તો પણ એને વંચના બુદ્ધિએ એ યોગ વિસર્જન થઈ જાય. દેહ પ્રતિબંધમાં જાય છે, દેહ પ્રતિબંધમાં જાય છે. તે દોષ થવાના સાધનથી જેમ બને તેમ દૂર રહેવું, અને પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી, એટલે ઘરમાં ટીવી હોય તો ઉદાસીનતા રાખવામાં કાંઈ વાંધો નથી, એનો ન હોય તો ખરીદવા જવું નહીં એમ કહે છે. અથવા તે સાધનોમાંથી અહમ બુદ્ધિ છોડી દઈ, રોગરૂપ જાણી પ્રવૃત્તું ઘટે, આ મારા છે, મારા વસાવેલા સાધનો છે એટલે મારા છે, અહમ બુદ્ધિ છોડી દેવી, પોતાપણું મારે ને કાંઈ લેવું, જેમ પારકાના કોઈ પ્રકારો હોય તો એને કાંઈ પોતાને લેવા દેવા છે, પાડોશીના ઘરનામાં કાંઈ હોય તો પોતાનું ઘર નથી પાડોશીનું ઘર છે એમ સમજીને ચાલવું, ઠીક, જે ઘરમાં પોતે રહીએ છે ભલે પોતે ખરીદ્યું હોય તો પણ એ મારું નથી, આમ અહંભાવ તોડવાનો છે, પોતાપણાનો ભાવ મટાડવો, ન મટતો હોય તો મટાડવાનો સતત પ્રયત્ન કરવો તો દર્શનમાં મળવો પડશે, આ તો મારે આધાર સ્થળ છે, તો આશ્રય સ્થળ છે મારું, છે નહીં તારું આશ્રય સ્થળ, ગમે ત્યારે ગમે ત્યાં બદલી થઈ જશે, વગર નોટિસે બદલી થઈ જાય, રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે, ઇન્ફેક્શન લાગી જશે, એ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રસ લેતા સીધું એમાંથી ઇન્ફેક્શન લાગી જશે. અનાદિ દોષનો એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે, એક તો અનાદિને એ બધા સંસ્કારો પડ્યા છે અને એ પંચેન્દ્રિયના વિષયનો ઉદય આવે ત્યારે એ વખતે ઉદયની અંદર પોતે પણ ઉદય ભાવમાં તીવ્ર રસે કરીને જોડાઈ જાય છે, માટે પહેલેથી ઉદાસીનતા કેળવવી, પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા કેળવવી. કેમ કે આત્મા તે દોષને છેદવા પોતાની સન્મુખ લાવે છે કે સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે, કોણ, ઓલા સાધનો, અને ઉદય આવે પોતે ઉદાસીનતામાં આવે તો સામેથી બધા પ્રસંગો ઊભા થાય, ઉદાસીનતા રાખવી, એમ કે પ્રસંગો ઊભા થાય તો પણ ઉદાસીનતા રાખવી, અને સ્વરૂપ બદલીને આવે, હું પહેલાં કરતાં બીજી રીતે આવે, સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે, અને જાગૃતિમાં શિથિલ કરી નાખી પોતાને વિશે એકાગ્ર વૃદ્ધિ કરાવી દે છે, એટલે એ પ્રસંગો પોતે રસ લઈએ તો કહેવાય એમ કે એ કરાવી દે છે, પણ ખરેખર પોતે બરાબર હોય તૈયાર તો કાંઈ વાંધો આવતો નથી, પોતે રસ લઈએ તો જાય, એને એકાગ્ર બુદ્ધિ કરાવે છે, તે એકાગ્ર બુદ્ધિ કે પ્રકારે, એવા પ્રકારની હોય છે કે મને આ પ્રવૃત્તિથી તેનો વિશેષ બાદ નહીં થાય, આપણને કાંઈ બહુ વાંધો નહીં આવે, થોડાકમાં કાંઈ વાંધો નહીં, આ મુમુક્ષુની ભૂમિકામાં એક ભૂલ શું થાય છે કે જીવ નાના દોષને ગૌણ કરી જાય છે, એ નાના દોષમાં દર્શન મોહનો મોટો દોષ કેવી રીતે ઊભો છે એને નજરમાં આવતું નથી, આ તો ચારિત્રના દોષ છે, નાના નાના પ્રકારના મુમુક્ષુની ભૂમિકામાં સંભવ છે, શું એમાં મારો દર્શનમો કેટલો તીવ્ર થશે એ પોતાને ખ્યાલમાં આવતું નથી, એટલે એ સ્વરૂપાંતર કરીને આવે છે, પોતે દર્શનમો હા, એટલે આવી રીતે ગૌણ કરે છે, જાગૃતિ છૂટી કે મને આ પ્રવૃત્તિથી બહુ કાંઈ વાંધો નહીં આવે, અને હળવે હળવે અનુક્રમે તેને હું છોડી દઈશ, આપણે આસ્તે આસ્તે મૂકી દઈશું, ખોટો સંતોષ પકડે છે એ દર્શન મોહ પોતે છે, અથવા તો હું જાગૃતિ રાખીશ, જો ઠીક જાગૃતિ રાખીશ, આગોરીને જાગૃતિ રાખીશ કે અંદર ઉતરીને જાગૃતિ રાખીશ, કેવી રીતે જાગૃતિ રાખીશ, તારો જોડાવાનો ભાવ છે એ જ અજાગ્રત પરિણામ છે, પછી પાછો પહેલાં વિકલ્પ કરી લઈએ, આગળ પાછળ વિકલ્પ કરી લઈએ કે હું જાગૃતિ રાખીશ, ને ઉદયના કાળે કાંઈ ઠેકાણું રહીએ નહીં, એ બધા પરિણામથી પોતે છેતરાઈ જાય છે, એ આદિ ભ્રાંત દશા, એવી ભ્રાંતિ ઉપજે છે જીવને, શું એ આદિ ભ્રાંત દશા એવો દોષ કરે છે, જેથી તે દોષનો સંબંધ જીવ છોડતો નથી. જીવ સંબંધ છોડતો નથી, દોષનો સંબંધ છોડતો નથી એમ નહીં, જીવ પોતે દોષ સાથે સંબંધ રાખે છે, પોતે જ છોડતો નથી, અથવા તે દોષ વધે છે તેનો લક્ષ પણ તેને આવી શકતો નથી. એ દોષ ત્યારે દર્શન મોહને કારણે વધી ગયો એની એને પોતાને જ ખબર પડે. હા, જીવ પોતે દિશા મૂંડ રહેવા ઈચ્છે છે, ત્યાં બીજી કોઈ ઉપાય વર્તે 537માં છે. જીવ પોતે દિશા મૂંડ રહેવા ઈચ્છે ત્યાં બીજો કોઈ ઉપાય કામ આવે નહીં, નહીંતર તીર્થંકર આદિએ ફરી ફરીને એને ઠોકી ઠોકીને કહ્યું છે. 537માં એવા શબ્દ વાપર્યા છે. શું કે આ જીવ સમજે તો સહજ માત્રમાં મોક્ષ છે, અને નહીંતર અનંત ઉપાય પણ નથી. અને તે સમજવું એટલું છે કે પોતાનું અસંગ સ્વરૂપ જ સમજવું છે, બીજાની વાત નથી કે ગોપવે. પણ આ જીવ જ્યાં જ્યાં પોતાપણાની બુદ્ધિ કરે છે ત્યાં એને સંસાર ઊભો થઈ જાય છે. આખો એક પદાર્થમાં પોતાપણાની બુદ્ધિ કરે, અનંત પદાર્થમાં પોતાપણાની બુદ્ધિ રાખે છે, આખો સંસાર ઊભો થાય છે. બહુ સરસ છે 537. વિચારથી કરી તુચ્છપણું સમજાવવા માટે પ્રથમ તે પંચ વિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે યોગ્ય છે, કેમ કે તેથી વિચારનો અવકાશ પ્રાપ્ત થાય. એ પંચ વિષયાદિના સાધન, એનું સાધન શું છે એને એ મેળવવા માટેની પ્રવૃત્તિ એનું સાધન છે, એ પ્રવૃત્તિમાં પોતે જોડાય છે તો એને બીજો વિચાર આવતો નથી. માટે એ પ્રવૃત્તિ ત્યાગે તો એને આત્મકલ્યાણનો વિચાર આવવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. તે પંચ વિષયાદિ સાધનની નિવૃત્તિ થવા અર્થે સર્વથા નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય, હિંમત ન ચાલતી હોય, ક્રમે ક્રમે દેશે દેશે તેનો ત્યાગ કરવો ઘટે છે, તો પ્રવૃત્તિ ઓછી કરી નાખવી, વ્યવસાય આદિની પ્રવૃત્તિ ઓછી કરી નાખવી, ક્રમે ક્રમે એનો ત્યાગ કરવો. પરિગ્રહ અને ભોગ ઉપભોગના પદાર્થનો પણ અલ્પ પરિચય કરવો ઘટે, એટલે પરિચય તો રસથી વધે છે, એમાં રસ ઘટાડી નાખવો. એમ કરવાથી અનુક્રમે તે દોષ મળા પડે છે. પહેલાં એમાં રસ મળા પડે એટલે રસ ઓછો થઈ જાય, શું અને આશ્રય ભક્તિ દ્રઢ થાય. રસ મોળો પડે તો આ બાજુ આશ્રય ભક્તિ થવાનો અવકાશ છે, તથા જ્ઞાનના વચનોનું આત્માના પરિણામ થઈ તીવ્ર જ્ઞાન દિશા પ્રત્યે જીવન મુક્ત થાય. ઠેઠ સુધી વાત લઈ લીધી મોક્ષ સુધીની. આશ્રય ભક્તિ દ્રઢ થાય તો જ્ઞાનીના વચનોનું આત્મામાં પરિણમન થાય, આશ્રય ભક્તિ દ્રઢ થયા વિના વચનો મળે તો પણ એનું પરિણમન થાય નહીં. વચનોનું પરિણમન થવા અર્થે આશ્રય ભક્તિ જરૂરી છે, અને જો પરિણામ થાય તો જ્ઞાન દશા આવે, જ્ઞાન દશામાંથી તીવ્ર જ્ઞાન દશા આવે, તીવ્ર જ્ઞાન દશામાં મુક્ત દશા આવે. પાયો અહીંયા છે, આશ્રય કરવાનું ભક્તિમાં પાયો છે, આ પાયો મૂકી દીધો છે. પાયો હશે તો ચણતર થશે, રીતિ ઉપર ચણતર કરવા જઈશ તો બધું તારી મહેનત ને મટીરિયલ બધું નકામું જશે, પાયા વગરનું ચણતર. એમાં એવું છે કે મોળા પાડ્યા વિના તો ભક્તિ થવાની નથી, શું અને ભક્તિ કરશે તો ઓર મોળા પડશે, એટલે પહેલાં પાતળા પડવા જોઈએ. જ્યાં ઊભો છે ત્યાંથી એક ડગલું આગળ હાલવાનું છે ને, ઊભો છે ક્યાં એ જોવાનું છે. અહીંયા મોળા પાડે અને ભક્તિ ઉગવાનો અવકાશ છે, પછી વિશેષ મોળા પડે. જેમ જેમ પછી ભક્તિ વધે તો એ સંસાર ભક્તિ તૂટે, નાનીની ભક્તિ વધે તો સંસાર ભક્તિ તૂટે, આવે છે ને દૂરદૃષ્ટિ પ્રકાશમાં. કે આપણા પ્રત્યે ગુરુદેવ પ્રત્યે લખ્યું અત્યંત ભક્તિ થશે તો મારા અહીંયા ઇધરકના પરિણામ ઈલાજ થશે. એ સમજ ઉદયના પરિણામોનો ઈલાજ ક્યારે થશે? નાની થયા પછી લખે છે કે આપણામાં જેટલી અત્યંત ભક્તિ થશે તો મારા અહીંના પરિણામ છૂટશે. તો સીધી વાત છે, બે જગ્યાએ તો પરિણામ થાય નહીં, એક જ જગ્યાએ થાય. એટલે એમ લખ્યું. એ તો પહેલા દ્રઢ નિશ્ચય તો પહેલા કરવો પડે. જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે તેથી અનાદિ અધ્યાસનું બળ ઘણવું કઠણ પડે. ક્યારેક ક્યારેક વિચાર કરે, પણ દિન દિન પ્રત્યે પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિએ પ્રવૃત્તિએ ફરી ફરીને વિચાર કરે તો અનાદિ અભ્યાસનું બળ ઘટી અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રય ભક્તિ માર્ગ સિદ્ધ થાય. એટલે દરેક પ્રસંગે જાગ્રત રહેવાની વાત છે. દરરોજ દરેક પ્રસંગે અને દરેક પ્રવૃત્તિએ પોતે જાગ્રત રહેવું તો આશ્રય ભક્તિ માર્ગ પ્રાપ્ત થાય, નહીતર પ્રાપ્ત થાય નહીં. એ જ વિનંતી છે. આત્મ સ્વરૂપના પ્રણામ. બહુ સરસ પત્ર છે અંબાલાલભાઈ ઉપરનું.